એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે એક એવી ક્લાસિક કૃતિની વાત કરવાના છીએ જે પેઢીઓથી મતલબ ઘણા લોકોના દિલમાં વસી ગઈ છે. લુઇસા મે એલકોટ દ્વારા લખાયેલી લિટલ વિમેન.
હા, ખરેખર દિલમાં વસી ગઈ છે એ શબ્દો બરાબર છે આના માટે. લુઇસા મે એલકોટ 19મી સદીના અમેરિકાના ખાલી લોકપ્રિય નહીં પણ હું કહીશ કે ખરા અર્થમાં પ્રભાવશાળી લેખિકા હતા. એમનો જન્મ ખબર છે 1832માં અને એવા પરિવારમાં કે જે સામાજિક સુધારા અને પેલી ટ્રાન્સેન્ડેન્ટાલિસ્ટ વિચારધારા,
હા પેલી અંતસ્ફૂર્ણા અને અનુભવને મહત્વ આપતી વિચારધારા,
બરાબર, એના પ્રત્યે ખૂબ જાગૃત અને પ્રતિબદ્ધ હતો એમનો પરિવાર.
હા, એમના પિતા બ્રોન્સન એલકોટ એ જાણીતા શિક્ષણશાસ્ત્રી હતા અને માતા એબિગેલ મે એલકોટ એ પોતે સમાજસેવિકા અને મહિલા અધિકારના હિમાયતી, એટલે વાતાવરણ તો હતું જ.
બિલકુલ, એટલે આવા પ્રગતિશીલ વાતાવરણની છાપ એમના વ્યક્તિત્વ પર, એમના લેખન પર ના પડે તો જ નવાઈ.
સાચી વાત છે. આ જ પૃષ્ઠભૂમિએ તેમને કદાચ પ્રેરણા આપી હશે સ્ત્રી પાત્રોને આટલી ઊંડાણપૂર્વક અને સંવેદનશીલતાથી ચિતરવાની.
ચોક્કસ, અને એ પણ યાદ રાખવા જેવું છે કે એલકોટ અમેરિકન ઇતિહાસના બહુ નિર્ણાયક સમયમાં જીવ્યા અને લખ્યું. ગૃહયુદ્ધ ચાલી રહ્યું હતું, ગુલામી નાબૂદી, મહિલા મતાધિકારની ચળવળ, આ બધું એમની આસપાસ બની રહ્યું હતું.
અને એમણે પોતે પણ સંઘર્ષ જોયો હતો ને આર્થિક રીતે.
હા, ઘણો. લિટલ વિમેન પહેલા પરિવારને ટેકો આપવા એમણે દરજી કામ કર્યું, ગવર્નેસ તરીકે કામ કર્યું અને ગૃહયુદ્ધ દરમિયાન નર્સ તરીકેનો અનુભવ.
ઓહ, નર્સ તરીકે પણ?
હા, એ અનુભવ પણ કદાચ એમના પાત્રોમાં જે કરુણા અને મનોબળ દેખાય છે ને એનું કારણ બન્યું હશે.
પછી આવ્યું લિટલ વિમેન, 1868માં પહેલો ભાગ અને 1869માં બીજો, જેને ગુડ વાઇફ્સ કહે છે.
અને વાત એમ છે કે એમના પ્રકાશકે આગ્રહ કર્યો હતો કે છોકરીઓ માટે વાર્તા લખો. એલકોટ પહેલા તો બહુ ઉત્સાહી નહોતા આ માટે.
એમ, પછી?
પણ પછી પોતાના જ પરિવારના અનુભવોનો આધાર લઈને લખવાનું શરૂ કર્યું અને પછી તો ઇતિહાસ બની ગયો.
ખરેખર, અને સમય પણ જુઓ, ગૃહયુદ્ધ હમણાં જ પૂરું થયું હતું, સમાજ બદલાઈ રહ્યો હતો, ખાસ કરીને સ્ત્રીઓની ભૂમિકા, શિક્ષણ, કામકાજની તકો, આ બધી નવી ચર્ચાઓ શરૂ થઈ હતી.
હા, અને લિટલ વિમેન એ આ બદલાવને ખાલી બતાવ્યો જ નહીં, કદાચ એને થોડો વેગ પણ આપ્યો.
અહીં જ આ નવલકથાની ક્રાંતિકારીતા છે, નહીં?
હા, બિલકુલ.
મતલબ એ સમયે મોટાભાગના સાહિત્યમાં સ્ત્રીઓ એટલે બસ પત્ની કે માતા બનવા માટે તૈયાર થતી છોકરીઓ.
હા, એ જ મુખ્ય ભૂમિકા હતી.
પણ એલકોટે માર્ચ બહેનોને એમના સપના, એમની મહત્વાકાંક્ષાઓ, એમના મનના સંઘર્ષ એક સંપૂર્ણ મનુષ્ય તરીકે બતાવ્યા. આ પગલું ખરેખર કહી શકાય કે નારીવાદી સાહિત્યનો પાયો નાખનારું હતું.
ચોક્કસ. તો આજે આપણે આ જ માર્ચ બહેનોની સફરને નજીકથી જોઈશું. મેગ, જો, બેથ અને એમી, એમના બાળપણથી યુવાની સુધીની સફર,
એમના સંબંધો, સંઘર્ષો, સપના અને આખરે આ વાર્તા આજે પણ કેમ આટલી સુસંગત છે એની ઊંડાણપૂર્વક વાત કરીશું.
બરાબર,
તો શરૂઆત કરીએ. વાર્તા આપણને ક્યાં લઈ જાય છે?
વાર્તા આપણને લઈ જાય છે અમેરિકન ગૃહયુદ્ધના સમયમાં, લગભગ 1862ની આસપાસ. સ્થળ છે મેસેચ્યુસેટ્સનું કોન્કોર્ડ શહેર.
ઓકે.
આપણે મળીએ છીએ માર્ચ પરિવારને. ચાર બહેનો છે કિશોરાવસ્થામાં, મેગ, જો, બેથ અને એમી. એમની માતા મારમી, જે ખૂબ પ્રેમાળ છે પણ સાથે સાથે મક્કમ પણ છે, એ જ પરિવારનો આધારસ્તંભ છે.
અને પિતા?
પિતા મિસ્ટર માર્ચ એ યુદ્ધમાં પાદરી તરીકે સેવા આપવા દૂર ગયા છે, એટલે પરિવાર એમ કહીએ કે સૌમ્ય ગરીબીમાં જીવે છે. મતલબ સંસ્કારી છે પણ આર્થિક સંઘર્ષ છે.
અને શરૂઆત જ ક્રિસમસથી થાય છે, એ પણ રસપ્રદ છે. બહેનો થોડો અફસોસ કરે છે કે ભેટ નહીં મળે આ વખતે.
હા, એ તો સ્વાભાવિક છે ને. પણ પછી જે થાય છે એ આખી નવલકથાનો સૂર નક્કી કરી દે છે.
શું થાય છે?
એ લોકો પોતાના થોડા બચાવેલા પૈસા, જે પોતાની ભેટ માટે હતા, એનાથી એમની માતા મારમી માટે ભેટ ખરીદવાનું નક્કી કરે છે.
અચ્છા.
હા, આ એક નાનકડા પ્રસંગથી જ એલ્કોટ પેલું ભૌતિક સુખ કરતા પારિવારિક પ્રેમ, ઉદારતા, આત્મિક સંતોષ એનું મહત્વ સ્થાપિત કરી દે છે.
અને એ જ વખતે આપણને ચારેય બહેનોના સ્વભાવની પહેલી ઝલક મળે છે. મેઘ 16 વર્ષની, સૌથી મોટી, થોડી સુંદરતા અને વૈભવી જીવનની ઈચ્છા રાખે છે.
પછી જો 15 વર્ષની, જે લગભગ આપણી મુખ્ય નાયિકા જેવી છે, થોડી છોકરા જેવી, ટોમબોય જેને કહીએ, સ્વતંત્ર મિઝાજની, લેખિકા બનવું છે એને, પરંપરાઓ સામે સતત લડતી રહે છે. પછી 13 વર્ષની બેથ, ખૂબ શરમાળ, શાંત, સંગીત ગમે ને, ઘરમાં જ રહેવાનું પસંદ કરે, જાણે પરિવારનું શાંત કેન્દ્ર.
અને સૌથી નાની એમી 12 વર્ષની.
હા, એમી કલા પ્રતિભા છે એનામાં, પણ શરૂઆતમાં થોડી ઋણો આત્મકેન્દ્રી છે, દેખાવને થોડું વધારે મહત્વ આપે, આ શરૂઆતની એમની ઓળખ છે.
અને આ લાક્ષણિકતાઓ જ એમના ભવિષ્યના વિકાસનો એક નકશો આપે છે, નહીં? કારણ કે બધાના રસ્તા પછી અલગ અલગ દિશામાં જાય છે.
બરાબર. મેગ એક ધનિક પરિવારમાં ગવર્નેસ તરીકે કામે લાગે છે. ત્યાં એ અમીરી અને ગરીબી વચ્ચેનો તફાવત સતત અનુભવે છે.
અને જો એ શું કરે છે?
જો એની એક ધનવાન પણ થોડી વિચિત્ર આંટી માર્ચ છે, એમની દેખરેખ રાખે છે, પણ એનું સાચું મન તો પોતાના એટિક રૂમમાં લાગે છે. ત્યાં બેસીને સનસનાટીભરી વાર્તાઓ લખે છે અને ગુપ્ત રીતે પ્રકાશિત પણ કરાવે છે.
ઓહો, એ સમય આ તો બહુ મોટી વાત કહેવાય.
હા, ચોક્કસ. જ્યારે બેથ ઘર સાચવે છે, પિયાનો વગાડે છે, પેલો મિસ્ટર લોરેન્સે ભેટ આપેલો, અને એની કરુણા જાણે આખા ઘરમાં ફેલાયેલી રહે.
અને એમી,
એમી શાળામાં થોડો સંઘર્ષ કરે છે, ગરીબીને કારણે, દેખાવને કારણે, પણ એની કલાત્મકતા ધીમે ધીમે બહાર આવે છે. અને આ બધાની વચ્ચે એમને સાચવનાર, માર્ગદર્શન આપનાર એમની માતા મારમી.
પણ મારમીનું પાત્ર મને એટલે ગમે છે કે એલ્કોટ એને કોઈ સંપૂર્ણ દેવી જેવી નથી બતાવતા. એ પોતે સ્વીકારે છે કે એને ગુસ્સો આવે છે અને એ એના પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરે છે. આ વાસ્તવિકતા બહુ મહત્વની છે.
ચોક્કસપણે. આ જ તો એલ્કોટની કલમની તાકાત છે. આદર્શવાદ અને વાસ્તવિકતાનું સંતુલન એ બતાવે છે કે સારા બનવું એ એક સતત પ્રયાસ છે, કોઈ જન્મજાત ગુણ નથી.
હા, તો આ પાત્રો અને એમના શરૂઆતના જીવન પછી વાર્તામાં ગતિ ક્યારે આવે છે?
ગતિ આવે છે નવા પાત્રો અને ઘટનાઓથી, ખાસ કરીને એમના પાડોશી લોરીના પ્રવેશથી.
અચ્છા, લોરી, થિયોડોર લોરેન્સ.
હા, એક નવા વર્ષના ડાન્સમાં બહેનોની મુલાકાત થાય છે લોરી સાથે. લોરી બાજુના મોટા ઘરમાં એના દાદા મિસ્ટર લોરેન્સ સાથે રહે છે. એના દાદા શ્રીમંત છે, પણ થોડા કડક સ્વભાવના છે.
અને લોરી પોતે થોડો એકલો છે.
હા, એકલવાયો છે, એટલે માર્ચ પરિવારની જે હૂફ છે એ એને તરત જ ગમી જાય છે, ખાસ કરીને જો સાથે એની બહુ ગાઢ મિત્રતા બંધાય છે.
અને આ મિત્રતા ખાલી બે જણ વચ્ચે નથી રહેતી, આખા પરિવાર સુધી પહોંચે છે. લોરી અને એના દાદા પણ જાણે પરિવારનો ભાગ બની જાય છે.
બરાબર. લોરીનું આવવું એ પેલો સામાજિક વર્ગભેદ પણ થોડો ઓછો કરે છે. પરિવારમાં નવી ઉર્જા આવે છે, અને મિસ્ટર લોરેન્સ, જે શરૂઆતમાં થોડા દૂર રહે છે, તે પણ ધીમે ધીમે, ખાસ કરીને બેથના કારણે, કારણ કે એને સંગીત ગમે છે.
હા, બેથના સંગીત પ્રેમને કારણે.
હા, એના કારણે પરિવારની નજીક આવે છે અને લગભગ પિતા તુલ્ય બની જાય છે.
એટલે જીવન આમ સામાન્ય રીતે ચાલી રહ્યું છે. મેઘ કામ કરે છે, જો લખે છે, બેથ સંગીતમાં છે, એમી ચિત્રકામ શીખે છે.
હા, દરેક જણ પોતપોતાની દુનિયામાં આગળ વધી રહ્યું છે. પણ પછી આવે છે એક મોટો પડકાર. વોશિંગ્ટનથી સમાચાર આવે છે
એમના પિતા વિશે.
હા, એમના પિતા ગંભીર બીમાર છે.
ઓ, એટલે મારમીને જવું પડે છે
તરત જ. અને આ ક્ષણ પરિવાર માટે, ખાસ કરીને બહેનો માટે, એક મોટી કસોટી બની જાય છે. ઘર અને એકબીજાને સંભાળવાની જવાબદારી અચાનક એમના પર આવી પડે છે.
અને મુશ્કેલીઓ ક્યારેક એકલી નથી આવતી.
બરાબર, એવું જ થાય છે. માતાની ગેરહાજરીમાં પેલી કરુણાળુ બેથ, નજીકમાં એક ગરીબ અને બીમાર હમેલ પરિવાર રહેતો હોય છે, એમની મદદ કરવા જાય છે, અને ત્યાં એને સ્કારલેટ ફીવરનો ચેપ લાગે છે.
ઓ, આ તો બહુ ગંભીર બીમારી હતી એ સમયે.
હા, અને આ વાર્તાનો સૌથી ભાવનાત્મક અને તણાવપૂર્ણ તબક્કો છે.
આ ઘટના ખરેખર હૃદયદ્રાવક છે. એ આપણને કરુણા અને સેવાની કિંમત અને જોખમ બંને બતાવે છે.
હા, બેથની માંદગી આખા પરિવારને લોરેને પણ એક સાથે લાવી દે છે. ભય અને ચિંતા વચ્ચે એમના સંબંધો વધુ ગાઢ બને છે. અને જ્યારે બેથ આખરે સાજી થાય છે ને, ત્યારે એ ખાલી શારીરિક વિજય નથી હોતો, જાણે આખા પરિવારના મનોબળનો વિજય હોય એવું લાગે.
અહીં પેલો પિલગ્રીમ્સ પ્રોગ્રેસનો પ્રભાવ દેખાય છે, નહીં નૈતિક યાત્રાનો
સ્પષ્ટ દેખાય છે. જાણે દરેક પાત્ર પોતાની નૈતિક યાત્રા પર છે, પોતાના નિરાશાના ખબોચિયામાંથી પસાર થઈ રહ્યું છે. બેથની માંદગી અને એમાંથી ઉગરવું એ આ યાત્રાનું એક મહત્વનું પગથિયું છે. એલ્કોટ બતાવે છે કે મુશ્કેલીઓ આપણને કેવી રીતે ઘડે છે.
અને જે રીતે આ બધી અલગ અલગ કથાઓ દરેક બહેનની પોતાની સફર, પરિવારના સંઘર્ષ, લોરી સાથેના સંબંધો બધું એકબીજામાં ગૂંથાયેલું છે, એ કમાલ છે. કોઈ એક સીધી લીટીની વાર્તા નથી,
જીવન જેવી જ છે, અનેક પ્રવાહો સાથે વહેતી.
તો સમય જતાં પાત્રો કેવી રીતે બદલાય છે, એમનો વિકાસ કેવી રીતે થાય છે?
ચોક્કસ, દરેક બહેન પોતાની રીતે પરિપક્વ બને છે. જેમ કે મેગ, જે શરૂઆતમાં થોડી ભૌતિક સુખ તરફ આકર્ષાતી હતી.
હા, વૈભવ ગમતો તો એને.
જન શિક્ષક છે જ્હોન બ્રુક, એમના પ્રેમમાં પડે છે અને એમની સાથે લગ્ન કરે છે. અને પછી સાધારણ પરિસ્થિતિમાં પોતાના નાના ઘરમાં અને માતૃત્વમાં સાચું સુખ શોધે છે. એટલે કે એ પરંપરાગત સ્ત્રીત્વના માર્ગને ગૌરવ સાથે અપનાવે છે.
પણ જોનો રસ્તો સાવ જુદો છે. એ કદાચ સૌથી વધુ આધુનિક અને જટિલ પાત્ર લાગે છે.
હા, કહી શકાય.
એ લેખિકા તરીકે ઓળખ મેળવવા સંઘર્ષ કરે છે, પોતાની સ્વતંત્રતાને બહુ મહત્વ આપે છે, અને પછી પેલી ક્ષણ આવે છે જેણે ઘણા વાચકોને ચોંકાવ્યા છે.
લોરીના પ્રસ્તાવનો અસ્વીકાર.
હા, તે લોરીને ના પાડી દે છે. તમને શું લાગે છે, એલ્કોટા કેમ કર્યું હશે? ખાલી જોની સ્વતંત્રતા બતાવવા, કે પછી લોરી જેવા પાત્ર માટે એમના મનમાં કંઈ જુદું હતું?
આ બહુ રસપ્રદ સવાલ છે અને એના પર બહુ ચર્ચા થઈ છે. મને લાગે છે કે કદાચ બંનેનું મિશ્રણ છે. એક તરફ એ ચોક્કસપણે જોનો સ્વતંત્ર મિજાજ બતાવે છે. એ પોતાની શરતો પર જીવવા માંગે છે. લોરી એને મિત્ર તરીકે ગમે છે, પણ એને લાગે છે કે એમના સ્વભાવ લગ્ન માટે નથી
બન્યા.
અને બીજી તરફ કદાચ એલ્કોટ એ સમયના રોમેન્ટિક આદર્શો પર પણ સવાલ ઉઠાવી રહ્યા હતા. શું પેલો જુસ્સાદાર યુવાન પ્રેમ જ એકમાત્ર વિકલ્પ છે?
એટલે જ કદાચ જો અંતે પ્રોફેસર ભેરને પસંદ કરે છે, જે એનાથી ઉંમરમાં મોટા છે, વિદ્વાન છે, પણ આર્થિક રીતે સામાન્ય છે.
બરાબર. આ સંબંધ જુસ્સા પર ઓછો પણ પરસ્પર આદર, બૌદ્ધિક સમાનતા અને સ્થિર સ્નેહ પર વધુ આધારિત છે. એ જોના આંતરિક વિકાસનું પણ પ્રતીક છે, એના આવેગો પર નિયંત્રણ અને ઊંડી સમજણ.
અને બેથ, એનું શું થાય છે?
બેથ પોતાના શરમાળ સ્વભાવ પર થોડો કાબૂ મેળવે છે, પણ એનું વિશ્વ તો ઘર અને પરિવાર જ રહે છે. એ પરિવારનું નૈતિક અને ભાવનાત્મક કેન્દ્ર બની રહે છે. પેલી માંદગી એને શારીરિક રીતે નબળી પાડી દે છે, ભલે પહેલા ભાગમાં બચી જાય પણ.
પણ બીજા ભાગમાં?
હા, ગુડ વાઇવ્સમાં એનું મૃત્યુ થાય છે, જે વાચકો માટે દુઃખદ છે. પણ કદાચ એ બાળપણની નિર્દોષતાના અંતનું અને જીવનની કઠોર વાસ્તવિકતાનું પ્રતીક છે.
અને એમી, એનો વિકાસ તો કદાચ સૌથી વધુ નાટકીય છે.
હા, ખરેખર શરૂઆતની થોડી સ્વાર્થી અને અભિમાની છોકરીમાંથી યુરોપના પ્રવાસ દરમિયાન એ એક સંવેદનશીલ, કલાની સમજ ધરાવતી, પોતાની મર્યાદાઓ સ્વીકારતી યુવતી બને છે.
અને આશ્ચર્યજનક રીતે એ જ લોરી સાથે જોડાય છે, જેણે જોને પ્રપોઝ કર્યું હતું.
હા, પણ આ સંબંધ અલગ છે. હવે એમી અને લોરી બંને વધુ પરિપક્વ છે. એમનો પ્રેમ, પરસ્પર સમજણ, સમાન સામાજિક સ્તર અને ભવિષ્ય માટેના સમાન વિચારો પર આધારિત છે.
લોરી પણ બદલાયો છે હવે.
હા, લોરી પણ જોના અસ્વીકાર પછી થોડો ભટકે છે, પણ અંતે વધુ જવાબદાર અને સ્થિર બને છે. એમી એને એ સંતુલન આપે છે જે કદાચ જો ન આપી શકત.
એ સાચું છે. એમીનો વિકાસ બતાવે છે કે માણસ બદલાઈ શકે છે. અને જોની ફેર સાથેની પસંદગી, આ પેલો સંવાદ તમે કહેતા હતા?
હા, ભેરનો સંવાદ. એ કહે છે, પ્રેમ પોતે એક સુંદર વસ્તુ છે જો, પણ તેનાથી વધુ મીઠી વસ્તુ છે
એ જાણવું કે આપણે જે હૃદય જીત્યું છે, ભલે આપણે તેના માટે ગમે તેટલા અયોગ્ય હોઈએ, તે આપણામાં વિશ્વાસ રાખી શકે છે અને આપણે ક્યારેય તેના વિશ્વાસનો ભંગ નહીં કરીએ, ક્યારેય તેને ભેટનો અફસોસ કરવા નહીં દઈએ.
વાહ, કેટલું ઊંડાણ છે આમાં, વિશ્વાસ અને આદર.
બરાબર.
તો આ પાત્રો જે રીતે વિકસે છે, જે સંઘર્ષોમાંથી પસાર થાય છે, એ આપણને કેટલાક મોટા વિચારો તરફ દોરી જાય છે. એલકોટ કયા મૂળભૂત વિષયો અહીં વણી રહ્યા છે?
મને લાગે છે કે સૌથી મુખ્ય તો નૈતિક શિક્ષણ અને આત્મસુધારણાનો વિચાર છે. સારું પાત્ર એ સતત પ્રયત્ન અને સભાન પસંદગીનું પરિણામ છે. પેલો પિલગ્રીમ્સ પ્રોગ્રેસનો પ્રભાવ અહીં સતત દેખાય છે. દરેક બહેન પોતાની નબળાઈ સામે લડે છે. મેગનું અભિમાન, જોનો ગુસ્સો, બેથની શરમાળતા, એમીની સ્વાર્થી વૃત્તિ.
અને બીજો એક સંઘર્ષ જે આજે પણ એટલો જ લાગુ પડે, વ્યક્તિગત મહત્વાકાંક્ષા વિરુદ્ધ પારિવારિક ફરજ.
હા, ખાસ કરીને જો અને એમીના પાત્રોમાં. જોનું લેખન, એમીની કળા, એલકોટ બતાવે છે કે સ્ત્રીઓ માટે એ સમયે આ સંતુલન સાધવું કેટલું મુશ્કેલ હતું, પણ અશક્ય નહોતું.
તે ઉપરાંત આર્થિક વર્ગનો મુદ્દો પણ છે. માર્ચ પરિવારની ગરીબી અને સામે પેલા મોફેટ કે કિંગ પરિવારનો વૈભવ.
હા, એ તફાવત પાત્રોના વર્તન અને પસંદગીઓને કેવી રીતે અસર કરે છે એ એલકોટ બારીકાઈથી બતાવે છે, અને ભૌતિકવાદની એક સૂક્ષ્મ ટીકા પણ છે એમાં.
અને જે રીતે ઘરેલું જીવન અને સ્ત્રીઓના પ્રભાવને મહત્વ આપ્યું છે, માર્મીના પાત્ર દ્વારા ઘરને નૈતિકતા અને હૂંફના કેન્દ્ર તરીકે રજૂ કર્યું છે. સ્ત્રીઓનો પ્રભાવ ખાલી ઘરમાં નહીં, પુરુષ પાત્રો પર પણ પડે છે.
બરાબર. અને સાચા સ્ત્રીત્વની કોઈ એક વ્યાખ્યા નથી આપતા એલકોટ. મેગ, જો, બેથ, એમી ચારેના રસ્તા અલગ છે, પણ દરેક સાચા અને સ્વીકાર્ય છે. સાચું સ્ત્રીત્વ એટલે કરુણા, પ્રામાણિકતા, જવાબદારી, પોતાની પ્રતિભાને વિકસાવવી, કોઈ એક ભૂમિકામાં બંધાઈ જવું નહીં.
અને કલા અને જીવનનો સંબંધ પણ ખરો.
હા, જો અને એમી દ્વારા કલા ખાતર કલા કે સમાજ માટે, સફળતા કે પ્રામાણિકતા, એ પ્રશ્નો પણ ઉઠાવ્યા છે.
આટલા બધા વિચારોને એક રસપ્રદ વાર્તામાં વણી લેવા એ જ લેખકની કમાલ છે. એમની લખવાની શૈલી કેવી છે?
એલકોટ તૃતીય પુરુષ સર્વજ્ઞ કથનકારનો ઉપયોગ કરે છે, એટલે આપણને બધા પાત્રોના મનમાં શું ચાલે છે એ ખબર પડે.
ઓકે.
કથનકારનો અવાજ જાણકાર છે, થોડો ઉપદેશ આપે એવો પણ લાગે, પણ એમાં માર્મી જેવી જ હૂંફ અને સમજણ છે. એ પાત્રો પ્રત્યે સહાનુભૂતિ રાખે છે, એમની ભૂલોને પણ સ્વીકારે છે.
વાર્તાનું માળખું પણ ખૂબ ઘરેલું અને ચક્રીય લાગે છે. ઋતુઓ બદલાય, તહેવારો આવે, રોજિંદા કામો.
હા, આ પુનરાવર્તન જીવનની ગતિ અને સમય જતા પાત્રોમાં આવતા ફેરફારોને બતાવે છે. જેમ કે શરૂઆતનું ક્રિસમસ અને અંતનું ક્રિસમસ. દ્રશ્ય કદાચ સરખું લાગે, પણ પાત્રોના દ્રષ્ટિકોણ બદલાઈ ગયા હોય.
અને પેલા સાહિત્ય ઉલ્લેખો પણ છે ને, પિલગ્રીમ્સ પ્રોગ્રેસ, શેક્સપિયર.
હા, ડિકન્સ. એ બધું માર્ચ પરિવારની બૌદ્ધિક સમૃદ્ધિ બતાવે છે. પ્રતીકોનો પણ સુંદર ઉપયોગ છે. બેથનું પિયાનો એટલે શાંતિ અને કલા. જોનો એટિક રૂમ એટલે સ્વતંત્રતા, સર્જનાત્મકતા. બગીચો એટલે વિકાસ.
અને સંવાદો?
સંવાદો ખૂબ જીવંત છે. દરેક પાત્રની બોલવાની રીત અલગ છે, જે એમના સ્વભાવને બરાબર પ્રગટ કરે છે.
મને પેલું એમીનું વાક્ય યાદ આવે છે, જ્યારે મોટી થાય છે, હું તોફાનોથી ડરતી નથી, કારણ કે હું મારું વાહન કેવી રીતે ચલાવવું તે શીખી રહી છું.
હા, કેટલું સચોટ અને પ્રેરણાદાયક. એના આખા વિકાસનો સાર છે એમાં.
બિલકુલ. અને માર્મીની સલાહ પણ એટલી જ મહત્વની છે. કામ અને રમવા માટે નિયમિત કલાકો રાખો. દરેક દિવસને ઉપયોગી અને સુખદ બનાવો.
અને સમયનો સારો ઉપયોગ કરીને તેની કિંમત સમજો છો તે સાબિત કરો. આ તો જાણે જીવન જીવવાની ચાવી જેવું છે.
તો વાર્તાના પહેલા ભાગના અંતે આપણે ક્યાં હોઈએ છીએ?
પહેલા ભાગના અંતે બહેનો યુવાનીના ઉંમરે છે. મેગ પરણી ગઈ છે, જો લેખિકા તરીકે પોતાનો રસ્તો બનાવી રહી છે. બેથ માંદગીમાંથી ઊભી થઈ છે, પણ થોડી નાજુક છે. અને એમી કલા શીખવા યુરોપ જવાની તૈયારીમાં છે.
અને સૌથી અગત્યનું, પિતા પાછા આવે છે.
હા, એમના પિતા યુદ્ધમાંથી સહી સલામત પાછા ફરે છે. પરિવાર ફરી એકવાર પૂરો થાય છે. અંતિમ ક્રિસમસનું દ્રશ્ય શરૂઆતના દ્રશ્ય જેવું જ છે, પણ હવે તેમાં ભૌતિક અભાવ કરતા આત્મિક અને પારિવારિક સંતોષ વધુ છે.
આખી વાર્તા વાંચ્યા પછી એક હૂંફનો અનુભવ થાય છે. જાણે આપણે એ પરિવાર સાથે થોડો સમય જીવ્યા હોઈએ, એની આટલી લાંબી અસર કેમ રહી હશે?
મને લાગે છે કે એનું મુખ્ય કારણ વાસ્તવિકતા અને આશાવાદનું અનોખું મિશ્રણ છે. પાત્રો સંપૂર્ણ નથી, ભૂલો કરે છે, સંઘર્ષ કરે છે, પણ પ્રયત્ન નથી છોડતા. એલ્કોટ જીવનની મુશ્કેલીઓ છુપાવતા નથી, પણ સાથે જ પ્રેમ, પરિવાર, નૈતિક મૂલ્યો એની શક્તિ પર ભાર મૂકે છે. અને હા, યુવાન સ્ત્રીઓનું જે બહુપરિમાણીય અને સન્માનજનક ચિત્રણ એમણે કર્યું એ કદાચ સૌથી મોટું કારણ છે કે આ પુસ્તક આજે પણ આટલું મહત્વનું છે.
એમણે ઘરેલું જીવનને, જે કદાચ એ સમયે ઓછું મહત્વનું ગણાતું, એને નૈતિક વિકાસ અને માનવીય સંબંધોના કેન્દ્ર તરીકે સ્થાપિત કર્યું. એમણે બતાવ્યું કે ઘર એ ખાલી ચાર દિવાલો નથી, પણ ચારિત્ર ઘડતરની પાઠશાળા છે. શું આજ તેને માસ્ટરપીસ બનાવે છે?
હા, કહી શકાય. સાર્વત્રિક માનવ અનુભવો, જીવંત પાત્રો, નૈતિક ઊંડાણ અને છતાં સરળ અને રસપ્રદ કથા, આ બધું મળીને એને ક્લાસિક બનાવે છે. એણે ઘરેલું વાસ્તવવાદ, કમિંગ ઓફ એજ સ્ટોરી, નારીવાદી સાહિત્ય, આ બધા માટે એક નવો રસ્તો ખોલ્યો.
અંતે જો આપણે વિચારીએ કે 150 વર્ષ પછી પણ આ વાર્તા આપણને શું કહી જાય છે,
તો કદાચ એ જ કે દુનિયા ગમે તેટલી બદલાય, પણ પ્રામાણિકતા, કરુણા, પરિવારનો સાથ અને પોતાની જાતને વધુ સારી બનાવવાનો સતત પ્રયાસ, આ મૂલ્યો હંમેશા અમૂલ્ય રહેશે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.